એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આજકાલના ચીનના ધબકારાને એમ કહેવાય શબ્દોમાં પકડે છે. પુસ્તક છે ટી પિંગ ચેનનું લેન્ડ ઓફ બિગ નંબર્સ સ્ટોરીઝ.
હા, અને આ કોઈ એક સળંગ નવલકથા નથી, બરાબર?
ના ના, એ નથી. આ તો લગભગ 10 કે 12 વાર્તાઓનો સંગ્રહ છે, 2021માં આવેલું અને તે વખતે ઘણી ચર્ચા પણ થઈ હતી.
બરાબર.
તો આજનો આપણો હેતુ એ છે કે આ વાર્તાઓ દ્વારા આધુનિક ચીન જે છે એની જે જટિલ વાસ્તવિકતા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને પેલો મુદ્દો કે દેશની પ્રગતિના જે મોટા આંકડા છે અને સામાન્ય માણસના જે અંગત અનુભવો છે એની વચ્ચે સતત એક જાતનો તણાવ ચાલે છે એને સમજવો છે.
બિલકુલ. અને એ સમજવા માટે મને લાગે છે કે લેખિકા ટી પિંગ ચેન પોતે કોણ છે, એમની પૃષ્ઠભૂમિ શું છે એ જાણવું બહુ જરૂરી છે.
હા, એ તો છે.
તેઓ મૂળ તાઇવાની ઇમિગ્રન્ટ મા બાપના સંતાન, ઉછર્યા અમેરિકામાં અને પછી ઘણા વર્ષો સુધી વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર તરીકે બેઇજિંગમાં રહ્યા.
ઓ, એટલે ડબલ પર્સ્પેક્ટિવ કહેવાય.
હા, એકદમ. આજે એમની દ્વિસાંસ્કૃતિક દ્રષ્ટિ છે અને સાથે પેલી પત્રકાર તરીકેની સચ્ચાઈ, એ બંને ભેગું થઈને એમના લખાણમાં એક અનોખું ઊંડાણ અને વાસ્તવિકતા લાવ્યા છે એમ મને લાગે છે.
સાચી વાત. એટલે પશ્ચિમની દ્રષ્ટિ પણ છે અને પૂર્વની, ચીનની અંદરની સ્થિતિની સમજ પણ છે. આ પુસ્તકનું નામ જ જુઓ ને, લેન્ડ ઓફ બિગ નંબર્સ, કેટલું સૂચક છે.
ચીન એટલે વિશાળતા, અબજોની વસ્તી, ટ્રિલિયન ડોલર ઇકોનોમી, મોટા મોટા શહેરો, બધું જ આંકડાઓમાં. જાણે આંકડા જ એમની ઓળખ બની ગયા હોય.
હા, જાણે રાષ્ટ્રીય ગૌરવનો પર્યાય.
પણ આ વાર્તાઓ શું કરે છે? શું એ આંકડાઓની ઉજવણી કરે છે?
ના ના, બિલકુલ નહીં. ખરેખર તો ઉલટો છે. આ વાર્તાઓ તો પેલા મોટા આંકડાઓની જે ભવ્યતા દેખાય છે એની પાછળ છુપાયેલા નાના વ્યક્તિગત સત્યો છે, સંઘર્ષો છે, સપનાઓ છે, એને બહાર લાવે છે.
એટલે પડદા પાછળની વાત. હા, ચેન આપણને એ માણસો સુધી લઈ જાય છે જેમના જીવન આ મોટા ફેરફારોની વચ્ચે કેને અટવાયેલા છે, વહેંચાઈ રહ્યા છે. તે આંકડાઓની જે માયાજાળ છે એની પાછળની માનવીય કિંમત શોધે છે.
પેલું ઉદાહરણ તમે આપ્યું તું એ યાદ આવે છે.
હા, જાણે કોઈ જંગલને સમજવા આપણે ખાલી ઝાડ ગણ્યા કરીએ.
બરાબર.
પણ દરેક ઝાડની પોતાની શું હાલત છે, એની ટકી રહેવાની મથામણ કેવી છે એ ભૂલી જઈએ. આ પુસ્તક બસ એ મથામણની વાત છે.
બહુ રસપ્રદ વાત કરી. તો ચાલો આ જે મોટી છબી છે એના કેટલાક ટુકડાઓને થોડા નજીકથી જોઈએ. કઈ વાર્તાઓ એવી છે જે આપણને આ મોટા આંકડાઓ પાછળના માણસો દેખાડે? શરૂઆત ક્યાંથી કરીશું?
મને લાગે છે કે લુલુ વાર્તાથી શરૂ કરવું સારું રહેશે. એમાં છે ને આ સંગ્રહની ઘણી મુખ્ય થીમ આવી જાય છે.
ઓકે, લુલુ.
હા, આ વાર્તા છે એક ભાઈ અને બહેનની. એક જ ઘરમાં ઉછરેલા, એક જ પેઢીના, પણ જાણે બે અલગ દુનિયામાં જીવતા હોય એવું લાગે.
કેવી રીતે? એમના રસ્તા ક્યાં અલગ પડે છે?
ભાઈ જે છે એનું નામ તો નથી વાર્તામાં, પણ એ બહુ આદર્શવાદી છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે રાજકીય કે સામાજિક અન્યાય થતો હોય એની સામે અવાજ ઉઠાવે છે.
એટલે એક્ટિવિસ્ટ જેવો.
હા, ઓનલાઈન એક્ટિવિસ્ટ. એ ન્યાયમાં, પારદર્શિતામાં, અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માને છે અને ધીમે ધીમે એની એક ઓળખ પણ બને છે. એના માટે આ સિસ્ટમ સામે લડવું એ એક નૈતિક ફરજ જેવું છે.
અને બહેન લુલુ, એનું શું?
લુલુ એ થોડી વધુ પ્રેક્ટિકલ છે, કદાચ વાસ્તવિકતાને વધુ નજીકથી જોતી હશે. એ એક સરકારી અધિકારીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે નોકરી મેળવે છે.
અચ્છા.
હવે આ નોકરી એને શું આપે? આર્થિક સ્થિરતા, સલામતી અને કદાચ ઉપર જવાની તક પણ, જે આજના ચીનમાં ઘણા યુવાનો માટે પેલું ચાઇનીઝ ડ્રીમ હોય છે ને એનો એક ભાગ.
બરાબર, પણ એમાં તકલીફ શું?
પણ આજ નોકરી એને એક નૈતિક મૂંઝવણમાં મૂકી દે છે.
કેવી મૂંઝવણ? શું એ ભાઈ સાથે સહમત નથી?
સહમત છે કે નહીં એ કદાચ એટલું મહત્વનું નથી. મુખ્ય વાત એ છે કે એ જે સિસ્ટમનો ભાગ બની છે, જે સિસ્ટમ એને લાભ આપી રહી છે,
હા,
એ જ સિસ્ટમ એના ભાઈ જેવા જે અવાજો છે એને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે આ મોટો આંતરિક સંઘર્ષ ઊભો થાય છે, પોતાનો ફાયદો જોવો કે પછી નૈતિક સિદ્ધાંતો. પરિવારનો પ્રેમ જોવો કે પછી રાજ્ય પ્રત્યેની કે નોકરી પ્રત્યેની વફાદારી.
ઓહો, આ તો બહુ અઘરી પરિસ્થિતિ કહેવાય. અને આ સંઘર્ષ ક્યાં સુધી જાય છે? વાર્તામાં ટર્નિંગ પોઈન્ટ શું આવે છે?
વળાંક ત્યારે આવે છે જ્યારે ભાઈની ઓનલાઈન એક્ટિવિઝમ સરકારની નજરમાં આવી જાય છે અને એની ધરપકડ થાય છે.
ઓહ,
હવે લુલુ માટે ખરો કસોટીનો સમય. શું એ ભાઈને મદદ કરવા પોતાની પોઝિશન, પોતાની સલામતી દાવ પર લગાવશે કે પછી સિસ્ટમ પ્રત્યે વફાદાર રહેશે? કદાચ ભાઈથી મોડું ફેરવી લેશે?
અને એ શું કરે છે?
અંતે એક પસંદગી કરે છે, અને એ પસંદગી એના ભાઈ સાથેના સંબંધમાં એક ઊંડી તિરાડ પાડી દે છે. કદાચ એવી તિરાડ જે ક્યારે પૂરાય નહીં. વાર્તાનો અંત બહુ સૂક્ષ્મ અને કેને હૃદયને સ્પર્શી જાય એવો છે. એ બતાવે છે કે રાજકીય વાસ્તવિકતાઓ કેટલી હદે અંગત સંબંધોના તાણાવાણાને પણ વીખી નાખે છે.
જાણે વિચારધારાના બે કિનારા વચ્ચે વહેતી નદી હોય ને, સંબંધોને પણ દૂર કરી દે.
બરાબર, એવું જ કંઈક.
ખરેખર આ તો બહુ ભારે કિંમત કહેવાય. આ વાર્તા તો મોટા પ્રશ્નો ઊભા કરે છે. વ્યક્તિ વિરુદ્ધ રાજ્ય, આદર્શવાદ વિરુદ્ધ વ્યવહારિકતા, અને પેલી નૈતિક પસંદગીનો મુદ્દો. આવી સ્થિતિમાં માણસ શું કરે? લુલુની પસંદગીને સ્વાર્થી કહેવાય કે પછી એ સમયની માંગ હતી? આ વિચારવા જેવું છે ખરું. આનાથી કોઈ એકદમ અલગ પ્રકારનો અનુભવ આપતી વાર્તા છે સંગ્રહમાં?
હા, ચોક્કસ છે. ફ્લાઇંગ મશીન એ આપણને શહેરી ચીનની જે ગૂંચવણો છે એમાંથી બહાર કાઢીને સીધા ગામડામાં લઈ જાય છે.
ફ્લાઇંગ મશીન.
હા, અને અહીં કેન્દ્રમાં છે ઓલ્ડ કાઉ, એક વૃદ્ધ, લગભગ અભણ કહી શકાય એવા ખેડૂત. અને એમનું એક જ સપનું છે, પોતાનું વિમાન બનાવવું અને ઉડાડવું.
શું વાત છે! ખેડૂત અને વિમાન બનાવવાનું સપનું, આ તો ખરેખર કવિતા જેવું લાગે છે. પણ આ શક્ય કેવી રીતે બને?
એ જ તો આખી વાત છે. ઓલ્ડ કાઉ શું કરે? ભંગારના ટુકડા, જૂના એન્જિનના ભાગ, નકામી લાગે એવી વસ્તુઓ ભેગી કરે. એની પાસે કોઈ એન્જિનિયરિંગની ડિગ્રી નથી. એ જાતે જ પેલી જૂની, ઘસાઈ ગયેલી ટેકનિકલ ચોપડીઓમાંથી કંઈક સમજવાનો પ્રયત્ન કરે છે. એની પાસે શું છે? ફક્ત અતૂટ ધીરજ, જબરદસ્ત જીદ અને પોતાના હાથે કંઈક બનાવવાનો પેલો શુદ્ધ આનંદ હોય ને, એ.
બરાબર.
આખી પ્રક્રિયા જેના માટે જીવન બની જાય છે, જાણે માટીમાંથી આકાશને આંબવાનો પ્રયાસ. એ એની જીજી વિશાનું પ્રતીક છે.
પણ સમાજ શું કહે? સત્તાવાળાઓ આવા તરંગી શોખને કોણ સ્વીકારે? મોટા ભાગે તો આવા પ્રયાસોને શંકાથી જ જોવામાં આવે.
તમે સાચા છો, એવું થાય છે. જ્યારે ઓલ્ડ કાઉ પોતાના હાથે બનાવેલા વિમાનને ઉડાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સ્થાનિક અધિકારીઓ આવી પહોંચે છે
રોકવા માટે.
હા, એમના માટે તો આ નિયમનો ભંગ છે, એક બિનજરૂરી જોખમ છે. એટલે અહીં ફરી પેલો સંઘર્ષ દેખાય છે. એક વ્યક્તિનું સપનું, એની મહત્વાકાંક્ષા અને સામે અમલદારશાહીનું નિયંત્રણ, એકરૂપતાનો આગ્રહ.
તો અંત શું આવે છે? શું ઓલ્ડ કાઉનું વિમાન ઉડે છે? એનું સપનું પૂરું થાય છે?
વાર્તાનો અંત છે ને બહુ માર્મિક છે. લેખિકા ચોખ્ખું નથી કહેતી કે વિમાન સફળતાપૂર્વક ઉડ્યું કે નહીં.
અચ્છા.
હા, પણ કદાચ એ મહત્વનું પણ નથી. મહત્વનું શું છે? ઓલ્ડ કાઉનો પ્રયાસ, એનો પેલો અદમ્ય જુસ્સો, અને એ આખી પ્રક્રિયામાં એણે જે આનંદ મેળવ્યો, જે સંતોષ મેળવ્યો, એ. આ વાર્તા ખરેખર તો માનવ ભાવનાની જે અદમ્યતા છે એની ઉજવણી છે, ભલે પછી એ મોટા આંકડાઓની દુનિયામાં નાની કે અર્થહીન લાગતી હોય. એ બતાવે છે કે સપનાનું મૂલ્ય એની સફળતામાં જ નથી હોતું, એને જીવવામાં પણ હોય છે.
અદ્ભુત. પહેલા લુલુનો સંઘર્ષ જોયો, હવે ઓલ્ડ કાઉનો જુસ્સો. આ બંને વાર્તાઓ મોટા આંકડાઓની દુનિયામાં વ્યક્તિગત અનુભવના બે સાવ જુદા છેડા દેખાડે છે. હવે પેલી શીર્ષક વાર્તા પર આવીએ, લેન્ડ ઓફ બિગ નંબર્સ. એ શેના વિશે છે?
આ વાર્તા તો સીધી જ પેલા મોટા આંકડાઓની જે માયાજાળ છે, એનું જે આકર્ષણ છે, એના પર જ કેન્દ્રિત છે, ખાસ કરીને ચીનના શેરબજારના સંદર્ભમાં.
ઓકે, શેરબજાર.
હા, પેલું ચાઇનીઝ ડ્રીમ, એટલે કે ઝડપથી પૈસાદાર બની જવાનું સપનું અને એના જે જોખમો છે એની વાત કરે છે.
શેરબજાર અને ઝડપી પૈસાની લાલચ, આ તો આખી દુનિયામાં છે, પણ ચીનના સંદર્ભમાં એનું શું ખાસ મહત્વ છે?
જો, ચીનમાં જે આર્થિક સુધારા થયા એ પછી લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, અને સંપત્તિ બનાવવી એ જાણે એક રાષ્ટ્રીય લક્ષ્ય બની ગયું છે. શેરબજાર એ આશાનું પ્રતીક બન્યું કે સામાન્ય માણસ પણ એ પણ મોટો ખેલાડી બની શકે છે.
આ વાર્તાનો જે હીરો છે ઝુ ફેંગ, એ આવો જ એક યુવાન છે.
એ શું કરે છે? એ પોતાની સ્થિર પણ કદાચ થોડી કંટાળાજનક સરકારી નોકરી છોડી દે છે અને શેરબજારમાં પોતાની કિસ્મત અજમાવા કૂદી પડે છે.
અને શરૂઆતમાં કદાચ સફળતા મળે પણ છે. મોટા ભાગે આવી વાર્તાઓમાં એવું જ હોય છે.
બિલકુલ, શરૂઆતમાં તો ઝુ ફેંગને જાણે કોઈ જાદુઈ સફળતા મળે છે. પૈસાનો વરસાદ થાય છે,
વાહ,
તે મોંઘી ગાડી ખરીદે, વૈભવી જીવન જીવવા માંડે. આ સફળતા એની મહત્વાકાંક્ષા અને લાલચને ઓર વધારે છે. એને લાગે છે કે બસ મેં સિસ્ટમને પકડી લીધી છે, હું આ મોટા આંકડાઓનો ખેલ જીતી ગયો.
પેલો તેજીનો ઉન્માદ કહેવાય.
હા, એકદમ, જ્યાં બધું જ શક્ય લાગે.
પણ આ આંકડાઓની માયાજાળ કાયમ તો ન જ રહે, ખરું ને? વળાંક ક્યારે આવે છે?
એ જ અનિવાર્યપણે. બજાર તૂટે છે, જે તેજી હતી એ ભયંકર મંદીમાં ફેરવાઈ જાય છે, અને ઝુ ફેંગ, જેણે બધું જ દાવ પર લગાવી દીધું હતું, પોતાની બચત, સંબંધો, નોકરી,
એ બધું ગુમાવી દે છે.
હા, એ બધું જ ગુમાવી દે છે. જે આંકડાઓએ એને રાતોરાત હીરો બનાવ્યો હતો એ જ આંકડા એને પાછો શૂન્ય પર લાવી દે છે. એની પાસે શું બચે? હતાશા અને સંઘર્ષ. પેલું શૂન્યમાંથી સર્જન અને સર્જનમાંથી શૂન્ય, એ ચક્ર અહીં બહુ ક્રૂર રીતે પૂરું થાય છે.
બાપરે, આ વાર્તા તો ખરેખર મોટા આંકડાઓની ભૂમિ કેટલી બેધારી તલવાર જેવી છે એ બરાબર બતાવે છે. કેવી રીતે માયાસનું ભાગ્ય એના પોતાના કાબુ બહારની મોટી આર્થિક શક્તિઓથી ઘડાય છે અને મીટાવાય પણ છે.
બરાબર.
આમાં પેલી પ્રગતિની કિંમત, સફળતા કેટલી ક્ષણભંગુર છે અને સિસ્ટમ સામે વ્યક્તિ કેટલી લાચાર છે, એ બધું સ્પષ્ટ દેખાય છે. આ ત્રણ વાર્તાઓ, લુલુ, ઓલકાઓ અને ઝુ ફેંગ, ત્રણ જુદી દુનિયા બતાવે છે, પણ ત્રણેયમાં પેલા મોટા આંકડાઓનો પડછાયો તો દેખાય જ છે. શું સંગ્રહમાં બીજા પ્રકારના અનુભવો પણ છે?
હા હા, આ સંગ્રહની ખરી મજા જ એની વિવિધતામાં છે. દાખલા તરીકે એક વાર્તા છે ગુબેક્યો સ્પિરિટ. એમાં શું છે? એમાં એવા મુસાફરોની વાત છે જેઓ વર્ષોથી એક એવા સબવે સ્ટેશનના ખુલવાની રાહ જોઈ રહ્યા છે જે ક્યારેય તૈયાર જ નથી થતું.
હે? ક્યારેય નહીં?
હા, એટલે આ વાર્તા શું છે? પેલા અધૂરા સરકારી વચનો, લોકોની અજબ સહનશીલતા, કદાચ નિષ્ક્રિયતા પણ કહી શકાય, અને પેલી પોકળ લાગતી પ્રગતિ પર એકદમ માર્મિક કટાક્ષ છે.
રસપ્રદ. અને પેલી ન્યૂ ફ્રૂટ વાર્તા, એનું નામ જ વિચિત્ર છે.
એ વાર્તા થોડી અલગ છે, લગભગ રૂપક કથા જેવી. એમાં એક એવા ફળની વાત છે જે ખાઓ ને એટલે તમારામાં ચોક્કસ પ્રકારની પણ કૃત્રિમ લાગણીઓ પેદા થાય, જેમ કે સુખ, પ્રેમ, શાંતિ.
ઓહો,
એટલે આજના ઉપભોક્તાવાદ, સોશિયલ મીડિયાના જમાનામાં જે કૃત્રિમતા આવી ગઈ છે એના પર, અને સાચા માનવીય જોડાણની જે શોધ છે એના પર એક તીક્ષ્ણ ટિપ્પણી જેવી છે. જાણે આપણે સાચી લાગણીઓ ભૂલીને તૈયાર પેકેજ્ડ ઇમોશન્સ તો નથી શોધી રહ્યા ને?
બહુ વિચારવા જેવી વાત છે. અને પેલું ડાયસ્પોરાનું શું, એટલે કે જે ચીની લોકો વિદેશમાં વસે છે એમના અનુભવો પણ છે?
હા બિલકુલ, ન્યૂયોર્ક સ્ટોરી જેવી વાર્તાઓ છે જે અમેરિકામાં વસતા ચીની ઇમિગ્રન્ટ્સના જીવનમાં ડોક્યુ કરાવે છે.
એમાં શું હોય છે?
એમાં એ લોકો કેવી રીતે બે સંસ્કૃતિઓ વચ્ચે પોતાની ઓળખ શોધે છે, પેલું અમેરિકન ડ્રીમ પૂરું કરવાની કોશિશમાં પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહેવાનો સંઘર્ષ કરે છે, એ બધું વણાયેલું છે. એટલે આ સંગ્રહ ખાલી ચીનની અંદરની વાત નથી કરતો, પણ ચીની હોવાના અનુભવને દુનિયાના ફલક પર મૂકે છે.
તો આ બધી વાર્તાઓ જોઈએ તો કઈ મુખ્ય થીમ્સ, કયા સાર્વત્રિક સત્યો બહાર આવે છે જે આ પુસ્તકને આટલું મહત્વનું બનાવે છે? મને એક તો સ્પષ્ટ દેખાયું, વ્યક્તિ વિરુદ્ધ રાજ્ય કે સિસ્ટમનો સતત સંઘર્ષ.
ચોક્કસ. અને એની સાથે જોડાયેલું છે પ્રગતિની કિંમત. વિકાસ તો જોઈએ, પણ એની માનવીય કિંમત શું? કોના ભોગે આ પ્રગતિ થઈ રહી છે? આ પ્રશ્ન વારંવાર આવે છે. બીજું, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો જે તણાવ છે એ પણ લગભગ દરેક વાર્તામાં દેખાય છે. જૂની પેઢીના મૂલ્યો, નવી પેઢીની આકાંક્ષાઓ, સામૂહિકતા વિરુદ્ધ વ્યક્તિવાદ.
અને ઓળખનું સંકટ, એ પણ મોટો મુદ્દો લાગ્યો, ખાસ કરીને આટલા ઝડપથી બદલાતા સમાજમાં અને વિદેશમાં વસતા લોકો માટે સતત એ પ્રશ્ન, હું કોણ છું, મારું સ્થાન ક્યાં છે.
બરાબર.
અને આ બધાની વચ્ચે પેલું આશા અને નિરાશાનું ચક્ર ચાલ્યા કરે છે. લોકો સપના જુએ છે પણ વાસ્તવિકતા ટક્કર મારે છે, છતાં હાર નથી માનતા.
અને એક વાત જે મને બહુ સૂક્ષ્મ પણ મહત્વની લાગી એ છે સંવાદનો અભાવ, એકલતા. ટેકનોલોજીએ કદાચ આપણને જોડ્યા છે, પણ શું માણસો ખરેખર નજીક આવ્યા છે? પાત્રો ઘણીવાર એકબીજાને સમજી નથી શકતા, પોતાની અંદર જ ગૂંચવાયેલા રહે છે.
હા, એ પણ છે.
પણ આ અલગતા અને સિસ્ટમના દબાણ વચ્ચે પણ પેલી માનવીય જોડાણની, સમજણની, પ્રેમની શોધ એક અવિરત પ્રવાહ છે જે આ વાર્તાઓમાં સતત વહેતો રહે છે. પેલી કહેવત છે ને, પારકી આશા સદા નિરાશા, એવું ક્યારેક લાગે પણ અંતે તો માણસ માણસના સહારાની જ શોધમાં રહે છે.
આ થીમ્સ ભલે ચીનના સંદર્ભમાં હોય પણ લાગે છે કે એ દરેકને સ્પર્શે એવી છે, સાર્વત્રિક છે. હવે થોડી વાત લેખિકાની શૈલીની કરીએ. લખવાની રીત કેવી છે એમની, શું ખાસ છે?
ચૈની શૈલીમાં છે ને એક બહુ રસપ્રદ બેલેન્સ છે. એક બાજુ પત્રકાર જેવી તીક્ષ્ણ નજર અને તથ્યો માટેની ચોકસાઈ દેખાય. એમની ભાષા એકદમ સ્પષ્ટ, સીધી, વધારે પડતા શણગાર વગરની.
પણ તો પછી એ ફક્ત રિપોર્ટિંગ જેવું સૂકું નથી લાગતું? એમાં ભાવનાત્મક ઊંડાણ આવે છે ખરું?
આવે છે, બિલકુલ આવે છે. અને એ જ તો એમની ખાસિયત છે. પત્રકારની ચોકસાઈ તો છે જ, પણ સાથે એક સંવેદનશીલ કથાકારની સહાનુભૂતિ પણ છે.
અચ્છા.
તેઓ મોટાભાગે પેલું ક્લોઝ થર્ડ પર્સન પર્સ્પેક્ટિવ વાપરે છે, એટલે કે નિકટવર્તી તૃતીય પુરુષ વર્ણન. એનાથી આપણે પાત્રોના મનમાં ઉતરી શકીએ, એમના વિચારો, એમની લાગણીઓ અનુભવી શકીએ. વાસ્તવવાદ મુખ્ય આધાર છે, પણ પેલી ન્યૂ ફ્રૂટ જેવી વાર્તાઓમાં એ અતિવાસ્તવવાદ કે રૂપક કથાનો પણ બહુ સુંદર ઉપયોગ કરે છે.
અને પ્રતીકોનો ઉપયોગ, જેમ કે પેલું ઉડતું મશીન.
હા, પ્રતીકોનો ઉપયોગ બહુ અસરકારક છે. ઉડતું મશીન ખાલી એક યંત્ર નથી, એ સપનાનું, આકાંક્ષાનું, માણસની સર્જનાત્મકતાનું પ્રતીક છે. એવી જ રીતે મોટા આંકડા પ્રગતિનું અને ભ્રમણાનું બંનેનું પ્રતીક બને છે.
અને પેલું ગુબૈકાઉ સ્ટેશન.
હા, ગુબૈકાઉ સ્પિરિટમાં પેલું કદીના શરૂ થતું સબવે સ્ટેશન, એ રાહ જોવાનું, સ્થગિતતાનું અને કદાચ ખોટી આશાઓનું પ્રતીક બની જાય છે. એમની શૈલીમાં એકદમ સૂક્ષ્મ વ્યંગ પણ છે, જે કટાક્ષ કરે પણ કડવાશ નથી લાવતો.
આ બધું સાંભળીને એવું લાગે છે કે આ વાર્તાઓ વાંચ્યા પછી મન પર એક ઊંડી છાપ રહી જાય. ભાવનાત્મક રીતે કેવો અનુભવ આપે છે આ પુસ્તક?
મારા મતે સૌથી મુખ્ય ભાવ તો સહાનુભૂતિનો જાગે છે. આપણે પાત્રોના સંઘર્ષ સાથે, એમની મૂંઝવણો સાથે, એમના તૂટેલા સપના સાથે જોડાઈ જઈએ છીએ. ક્યારેક એમના માટે દુઃખ થાય, ક્યારેક એમની લાચારી પર ગુસ્સો પણ આવે, પણ મોટાભાગે એમના માટે માન જાગે છે.
માન શા માટે?
કારણ કે આ પાત્રો જે છે એ અસાધારણ દબાણ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, છતાં તેઓ પોતાની માનવીય ગરિમા, પોતાની ડિગ્નિટી જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ઓળકાઓનો જુસ્સો હોય કે લુલુનો આંતરિક સંઘર્ષ, ઝુફેંગની હતાશામાંથી ફરી ઊભા થવાની કોશિશ હોય કે પછી ગુબેકોઓના મુસાફરોની પેલી અકલ્પનીય ધીરજ, આ બધું જ એમની સ્થિતિસ્થાપકતા, એમની રેઝિલિયન્સ બતાવે છે.
બરાબર.
તેઓ કદાચ હારી જાય છે પણ લડ્યા વગર નહીં. આ જે એમની શાંત ગરિમા છે ને, એના માટે પ્રશંસા જન્મે છે.
તો આખરે આ પુસ્તક આપણને શું શીખવી જાય છે, શા માટે મહત્વનું છે, એની કાયમી છાપ શું રહી જાય છે?
મને લાગે છે કે આ પુસ્તક આપણને ચીન વિશે જે સરળ અને ઘણીવાર પૂર્વગ્રહવાળા ખ્યાલો હોય છે એનાથી આગળ જઈને વિચારવા પ્રેરે છે. એ આપણને યાદ અપાવે છે કે ચીન એટલે ખાલી સરકાર કે અર્થતંત્ર નથી, એ અબજો લોકોનો સમૂહ છે અને એમના જીવન, એમના સપના, એમના સંઘર્ષો એ બધું આપણા જેવું જ છે. એ બીજાને એક માનવીય ચહેરો આપે છે.
અને કદાચ એ પણ શીખવે છે કે પ્રગતિ અને વિકાસનો અર્થ શું છે. એ સવાલ આપણે ફરીથી પૂછવો જોઈએ. શું ખાલી આંકડા જ સફળતાનો માપદંડ છે, કે પછી માનવીય સુખ, ગરિમા, સંબંધો, એનું પણ કોઈ સ્થાન છે?
બરાબર, એકદમ બરાબર. આ પુસ્તક કોઈ સહેલા જવાબો નથી આપતું, પણ એ આપણને વિચારતા કરી મૂકે છે. પ્રગતિની કિંમત શું છે, ઓળખ કેટલી જટિલ છે, આશા અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ કેવો છે, આ બધા પર મનન કરવા મજબૂર કરે છે. એ આપણને પૂછે છે કે આ મોટા આંકડાઓની દુનિયામાં વ્યક્તિગત અવાજનું, વ્યક્તિગત સપનાનું શું મહત્વ છે?
ખરેખર આ વાર્તા સંગ્રહ આપણને યાદ અપાવે છે કે પેલી ભવ્ય રાષ્ટ્રીય ગાથાઓ અને મોટા આંકડાઓની પાછળ
હંમેશા અસંખ્ય અગણિત વ્યક્તિગત જીવન ધબકતા હોય છે. દરેક પોતાની આગવી રીતે પરિવર્તનના પવનો સામે ટકી રહેવા, જીવનનો અર્થ શોધવા અને આશાનો નાનો દીવો જલતો રાખવા માટે મથી રહ્યું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.